તારીખ 5/8/1992, શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 390, 391 અને 392 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 156. તારીખ 5/8/1992, શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 390, 391 અને 392 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 156.
आप अपन को ऐसी भूमिका लेते हैं जो सदैव टिकती है, निकाल है उठाना, एक आखिर पाकि भूमिका ने ये बात है, एक पर्याय से उठी. मैंने तो मारो तो वाक्य मारा प्रकार मारी पद्धति में तो एवं ज बात है, बात करवाने पद्धति में कि जे आश्रय स्थान छे मारी भूमिका है. એક સમય ની પર્યાય મારી ભૂમિકા નહીં, એક જ પહેલેથી છેલ્લે સુધી આશ્રય કરવાનું સ્થાન એક જ ભૂમિકા છે. મારે બે ભૂમિકા નથી, ભૂમિકા જ બદલાતી નથી. મારે હું તો કઈ ચર્ચા ચાલી છે કે કોઈ ભૂમિકા વિશે કોઈ વાત ચાલી છે, આ ભૂમિકામાં હોય, આ ભૂમિકામાં હોય, આ ભૂમિકામાં હોય, પર્યાયની વાત છે ને, એ નિષેધ જ કરતા. જેટલી પર્યાયની મુખ્યતાથી વાત આવે એને નિષેધ કરતા. એ બધી કાચી પાકી ભૂમિકાની વાત કરો, એક જ ભૂમિકાની વાત કરો ને, નક્કર ભૂમિકા એ પહેલાં પણ એ છેલ્લે પણ એ જે ત્રિકાળ છે ને સદાય છે, બદલાતી નથી, એની મુખ્યતા કરો ને પછી કાંઈ વાંધો. પર્યાયની મુખ્યતા વાળી વાતને ગૌણ કરવા મુખ્ય આશય કર્યો છે કે પર્યાયની મુખ્યતા ન કરો, ત્રિકાળી સ્વરૂપની અને સ્વભાવની મુખ્યતા કરો.
દરેક જ્ઞાનીઓને આમ જ હોય?
હા, એ દરેક જ્ઞાનીઓને એમ જ હોય, પણ છતાં કોઈ જ્ઞાનીઓ પર્યાયની ચર્ચા વિશેષ પણ કરે, કોઈ ઓછી પણ કરે, પણ અભિપ્રાયમાં ફેર નથી. કોઈ જ્ઞાનીઓના અનંત જ્ઞાનીઓનો એક મત છે, આ એક સૂત્ર પાકું થઈ ગયું હોય અથવા દ્રઢ થઈ ગયું હોય કે બીજી રીતે વિચારવાનો પ્રશ્ન જ નથી રહેતો. પછી અહીંયા શું કહેવા માગે છે, કેટલી મર્યાદામાં વાત કરવા માગે છે, એનો વિચાર કરવાનો રહીએ. પણ જો એ વાત ખ્યાલમાં ન રહીએ કે અનંત જ્ઞાનીઓનો એક મત હોય, તો એમ લાગે કે આ જ્ઞાની ઓલાથી જુદા પડે છે, પેલા જ્ઞાને પેલાથી જુદા પડે છે, એવું એને પોતાને ભ્રમ થયા વગર. બીજું કઈ કારણ નથી, એ તો પોતે લીધું છે કે જીવ કો સ્વચ્છંદ ન હો જાય, યા તો વેદાંતિ ન હો જાય, એકાંતિ ન હો જાય, ઇસલિયે પર્યાય કો જરા સી દિખાઈએ, એમને એમ જ લીધું છે. પર્યાય ને તો જરાક દેખાડી છે, નહીં તો પર્યાય નો ઉપદેશ જ વધારે છે. તો પોતે શું કહે છે કે પર્યાય ને તો એક જરાક દેખાડી છે, શું કરવા, કોઈ સ્વચ્છંદી ન થઈ જાય એટલા માટે, વેદાંતમાં ન આવ્યો જાય એટલા માટે એકાંતિક. આખું તો શાસ્ત્રમાં પર્યાય અસંતનો વ્યવહારનો ઉપદેશ જ વધારે છે, નિશ્ચયનો ઉપદેશ તો થોડો છે અને વિરલ છે. એ તો પોતાની શૈલીથી વાત કરે છે. ભૂમિકા અનુસાર ની ચર્ચા ચાલતી હશે, એટલે એમણે તો એમ જ લીધું છે કે હું તો એક જ વાત કરું છું, આપણે અહીંયા તો કચ્ચી પક્કી ભૂમિકા કે બાત હોય નહીં, હું તો એ ચર્ચા જ કરતો નથી, એ વિષય હું તો ગૌણ રાખું છું. કે માથાફળમાં જાઉં હું કરવા, એ જ ત્રિકાળીને પકડીને બેસી જવાનું, એમને બધું પાછું. એમાં શું છે, ગુરુદેવે તો એમના ને એમના વાતથી વાત કરી છે. એ જગ્યાએ એમ કહે છે કે વિવેકો છોડ દો, વિવેક કર્યા છે ને, અનુભવ હોવા ને હોવા મત દેખો, વિવેકો છોડ દો. વિવેક કે બાને પર્યાય કી મુખ્યતા હો જાતી. મારી પાછળ ગુરુદેવ કહે છે કે આ સૂત્રમાં એમ કે છે કે જેને એમ કે પર્યાયનો વિવેક તો છે, જેને પૂર્ણ થવું છે, જેને દ્રવ્યનો આશ્રય કેવો છે, એને પર્યાયનો વિવેક તો આવે જ નહીં, એ સહેજે હોય. તો જો બે વાત કરી છે કે નહીં કે ત્યાં પર્યાયને ગૌણ કરવા માટે વાત કરી છે, આયા વિવેકનું યથાસ્થાને વિવેક કરવાની વાત કરી છે, એમાં વિરોધ નથી પણ અવિરોધ પણ છે. તો પ્રશ્ન કર્યો છે
357
છે ને, પરિણામ કા વિવેક તો અનંત સુખી હોના ચાહતે ઉનકો સહજ હોના ચાહીએ. તો ચાલુ વ્યાખ્યાનમાં ગુરુદેવ આ બે વિરોધી વાતનું સ્પષ્ટીકરણ આપતા હતા. આગળ તો એમ કહે છે કે વિવેક વાત છોડ દો, અહીંયા કહે છે કે સહેજ વિવેક હોવો જોઈએ. તો પ્રશ્ન કર્યો સાહેબ, તો બધી પરસ્પર વિરુદ્ધ વાત કરે છે ને? તો કે ના, નથી વિરુદ્ધ નથી કરતા કે સ્પષ્ટીકરણ ઉપર ગુરુદેવ ઘણી જગ્યાએ સ્પષ્ટીકરણ આપ્યું છે સમાધિ સંતમાને. આમાં તો એવું છે કે સત્પુરુષનો યોગ હોય ને કાં તો પોતાનું લક્ષ હોય તો જ બચે. એકાંતે આત્માર્થનો અને પૂર્ણતાનું લક્ષ હોય કાં સત્પુરુષનો યોગ હોય તો જ બચે, નહીતર બચવું મુશ્કેલ છે. આમ ઉપદેશ દેવા જાય તો આની કોઈ ઊંધું પકડી લેશે, આમ ઉપદેશ દેવા જાય તો આની કોઈ ઊંધું પકડી લેશે. ભાઈ મળ્યા હતા કે જુઓ તમારે ત્યાં મોટા ભાગના માણસો આવે તો સ્વચ્છંદ ચાલે છે. શ્રીમદજીનું આપણે ત્યાં કિસ્સા તો બોલે ને, એ લોકોને તો બહુ જ લાગે ભગવાન પુરુષ માનેલા. એ લોકો પછી ગુરુદેવને ઓળખી નથી શકે કે ગુરુદેવની મુખ્યતા નથી કરી. આપણને એમ લાગે આ લોકો ક્યાંય મચ્છા જ નથી, આ હિજા જ નથી. લોકોને એમ લાગે કે સમુદ્રનું આમ બોલે છે, આવા પુરુષનું આવું બોલે છે, આ તો કેવો પુરુષ છે એનું એમ બહુ બોલે, આ તો ભાઈ જાત નથી. અને વાત એવી છે કે સમાજમાં મોટો ભાગ છે એમ સમજણો હોય છે. સમજદાર વ્યક્તિ તો કોઈ આંગળીને વિધે ગણાય છે નીકળે, બાકી બહુ ભાગ તો અણસમજણ હોય. અને અણસમજણ બહુ ભાગ હોય એટલે એ દેખાય, અને પરિચય એમાં એ આવતો હોય, શીખી લીધા છે ને તરત જવાબ દે. બોલો માણસ ને તેમ જ લાગે છે આ તો હાલ સ્વચ્છંદ ગયા, સ્વચ્છંદ માં ચડી ગયા એવું લાગી જાય. એટલે બચવું બહુ મુશ્કેલ છે, એ વાત તો ચોક્કસ છે. જીવને પડવાના સ્થાન હજાર છે, પડવું બહુ મુશ્કેલ છે. હા, તેમાં ગુણ સ્થાને માને છે, અત્યારે સિદ્ધાલી માગ્યા છે એમ માને છે, મહાવીજી માગ્યા એમ માને છે. ઠીક પડે એમ માણસો કલ્પના કરે છે, પણ એ વિચાર કરવાને તું યોગ્ય છો કે નહીં એનો તો પહેલા વિચાર કર. ક્યાંય ગયા છે એ વિચાર કરવાની તારી પાત્રતા છે કે નહીં એ તો નક્કી કર. એ પહેલા કોઈ પણ કે હું ધ્યાનમાં બેઠો તો ને એમાં મને આવીને આમ થઈ ગયા છે. હવે તું ધ્યાનમાં બેહવાની તારી યોગ્યતા છે એ તો નક્કી કર. વિચાર આવતા હોય ને કલ્પના કરે કે પછી મને ધ્યાનમાં આવીને કહી ગયા, એવું બધું બહુ ચાલે છે. જીવને આત્મકલ્યાણની મુખ્યતા રાખે તો જ બચે, નહીં તો બચવું બહુ
મુશ્કેલ.
વિતરાગતા મત છે અથવા કોઈ પણ જગ્યાએ બધા જ્ઞાનીઓનો એક જ મત છે, અભિપ્રાયમાં ફેર નથી. ક્યાંય નાના મોટા તમામ ઋષિઓમાં નિર્દોષતાને વિતરાગતા થાય એ જ રસ્તો બધાએ લીધો છે, એ જ અભિપ્રાય બધાએ વ્યક્ત કર્યો છે. શૈલી દરેકની જુદી જુદી છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર શૈલી જુદી જુદી છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ઉપર મર્યાદા મૂકી દીધી ત્યારે એ પેલા ઉચ્ચારણ એમ કર્યું છે કે આ પરમ સત છે, પરમ સત છે એમ કીધા પછી એના ઉપર રિસ્ટ્રિક્શન મૂક્યું પોતે. શું કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગયા, જો આ મર્યાદા નહીં મૂકી દેવામાં આવે તો લાભ થવાને બદલે નુકસાન કદાચ વધી જશે. મર્યાદા મૂકી દીધી, 5 વર્ષ પછી પાછું પોતાને પોતે છૂટે નહીં. બાહ્ય આચરણમાં તો, બાહ્ય આચરણમાં તો, બાહ્ય પ્રવૃત્તિમાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને જ પ્રવર્તવું પડે એવો જ જ્ઞાનીનો અભિપ્રાય છે. સર્વત્ર સર્વજ્ઞાનીનો સર્વત્ર એવો અભિપ્રાય છે કે ગમે એવું પરમ સપ હોય તો પણ બાહ્ય પ્રવૃત્તિમાં તો એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં ચાલવું પડે. પરમ સપને લોકો અમને પૂછવા આવતા તો ગુરુદેવ એમ બોલ્યા કે પરમ સત છે, પછી સતને દબાવે છે હું કરવા, આવું અમને કહેવા આવતા. અમે કર્યું છે ને એટલે અમે કઈ જોર કરીએ, એમને કહી જાય. એમને કહેવાની તો હિંમત હોય ને ગુરુદેવને આરે વાત કરવાની. ગુરુદેવ તો એમ બોલ્યા છે કે આ પરમ સત છે, પછી સતને શું કરવા દબાવવું જોઈએ. ગુરુદેવ કોનાથી દબાય છે? કોઈથી દબાતા નથી. આ જે કરે છે એ બધું બરાબર કરે છે. એમને શાસન ચલાવતા આવડે છે, આપણને નથી આવડતું એ ધ્યાન રાખે. અમે શું કહીએ એને ટાટો પાડવો પડે, આવે આવ્યો એ જોરમાં જોરમાં શાસન ચલાવવું એમનું કામ છે. એ દ્રષ્ટિકોણ એમની પાસે જે સાધ્ય છે એ બીજા કોઈની પાસે નથી. માટે ક્યારે શું કરવું, ક્યારે શું ન કરવું, ક્યારે કેમ બોલવું, ક્યારે કેમ ન બોલવું, એમાં ભૂલ કાઢવી કે એમાં ફેરફાર કરવો કે સુધારો વધારો કરવો એ કોઈનો અધિકાર નથી. અને મને લઈ જાઓ, જે કરે એ હાથ જોડીને સંમત કરો, બીજી માથાકૂટમાં નહીં આવું. અમે તો પહેલેથી સિદ્ધાંત બાંધેલો ને કે દિવસે એમ કહે કે રાત છે તો હા પાડવી, હું તો ત્યાંથી તૈયાર થયેલા છે ને. નવા નવા પ્રવેશ કરી તો અમારે એવી રીતે કરતા ચાલે કે ઉનાળાનો બહુ બોલતો, ઉનાળાનો બપોરે 12 વાગે ધોમ ધપતો હોય ત્યારે ગુરુદેવ એમ કે ચાંદો છે, સૂરજ નથી, ત્યારે રાત છે, હો રાતના 12 વાગે છે, દિવસના નથી, હા પાડવી કે ના પાડવી, હા પાડવી. આપણે અમારા અંદર અંદર ચર્ચા કરી લેતા અમે. એટલે કોઈ વાતમાં શંકા જ કરવી નહીં, સીધી વાત. પહેલા માન્ય કરી અને પછી પોતાની બુદ્ધિ ના પાડતી હોય તો બુદ્ધિને થોડો ઠપકો આપવો, ઠાપલી પણ કરી લેવી. હા તૈયાર થવા છે, તારે તૈયાર થવાની જરૂર છે. અને નહીતર પછી વિનયથી ચરણમાં એમના ચરણમાં જઈને પૂછવું, સાહેબ અંદરથી હજી આમ થાય અખંડ અખંડ રહી જવાય છે, આપની વાત તો પરમ સત્ય જ હોય પણ અંદર અખંડ અખંડ છે, કાંઈક રસ્તો કાઢી દો નહીં કરો હું મરાઈ જઈશ. મારે આ ગૂંચવણ લઈને નથી જવું, મારે ગૂંચવણમાં રહેવું નથી, મને બહાર કાઢો અંદર બહાર કાઢી દઈએ તો કરુણા છે જ એમની પાસે. એવી રીતે રસ્તો પકડવો, પોતે ગુરુનો ગુરુ થઈ જાય કે પોતે એમાં દાપણ કરવા જાય, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, બિલકુલ સત્પુરુષની આગળ જવાય. જે કર્યું છે દ્રવ્ય પ્રકાશ ભાવ જોઈને જે કર્યું છે, એમની જે વિશાળ દ્રષ્ટિ, એમનું જે ઉડાણ, એમની પાસે જે જ્ઞાન, એમનો જે વિવેક, મહાવિવેક કહેવાય જેને, એ મુમુક્ષુને અહીંથી હજારમાં ભાગનો છે ને. કેવી રીતે વિચારી શકે એના જેટલું, કેવી રીતે વિચારી શકે? શ્રીમદજી લખે છે ને, એક વાત ને એક શ્લોક વાંચતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્ર માં ફરી વળે છે. બહુ તો ખરા જ્ઞાનનો અતિશય, કે એક શ્લોક વાંચીએ ત્યાં અમારો ઉપયોગ હજારો શાસ્ત્ર માં ફરી વળે છે. સેકન્ડ ની અંદર આપણે સમજવાનો પ્રયત્ન. અહીંયા 390માં જે વાત છે એ વર્તમાન અવસ્થાને ગૌણ કરી સ્વભાવની મુખ્યતા કરવાની વાત છે. એનો આશ્રય લેવો, દૃઢપણે એનો આશ્રય લેવો, બળવાનપણે. 391 त्रिकाली में एकत्व होने पर राग ऐसा भिन्न दिखता है कि जैसे अन्य चीज प्रत्यक्ष भिन्न दिखाई देती है. राग इतना प्रत्यक्ष जुदा दिखता है. आ भेद ज्ञान ज्ञान दशा की अंदर केवु वर्ते है स्पष्ट सितारा एक शून्य ज्ञान ने लिखा કે ત્રિકાળી સ્વભાવમાં એકત્વ થઈ થતાં રાગ જુદો દેખાય છે. કેવો જુદો દેખાય છે? કે જેવી બીજી ચીજ જુદી દેખાય એવો જુદો દેખાય છે. આ પુસ્તક જુદું દેખાય, આ ભેટ જુદી દેખાય, આ બીજો માણસ જુદો દેખાય એવો રાગ જુદો દેખાય છે. એટલું બધું જુદું પડી જવાય છે. સ્વરૂપમાં એકત્વ એવી ચીજ છે. રાગ મારામાં થતો નથી. ક્યાં થાય છે? દિવાલમાં થાય છે. આ એક વાર તો દિવાલમાં થાય છે. જા દિવાલ ને રાગ થાય છે તો આ એક વાર તો એ દિવાલ ને થાય છે. આ ભીન પડે એની વાત છે, બોલવાની વાત નથી. ખાલી ભીન પડવાની વાત છે. ભીન પડે ને એવું જ ભીન પડે કે હું મારી મર્યાદા મારા સ્વભાવમાં સમાપ્ત થાય છે. હવે જે રાગ દેખાય છે એ હું કરતો નથી. મને અનુભવમાં એમ આવે છે કે હું કરતો નથી, હું કરાવતો નથી, અને હું અનુમોદન પણ કરતો નથી કે ભલે છે. એવો સાવ જુદો પડી જાય છે, પ્રત્યક્ષ જુદો પડે છે. એ વેદ જ્ઞાનની જોરથી વાત કરેલી છે અને સમયસારમાં એ વાત કરીએ છીએ. 75, 37, 77, 78, 79 જ વાત લીધી છે કે રાગના આદિ મધ્ય અંતમાં ઉદગળ જ વ્યાપ્યું છે. હું આત્મા ક્યાં ગયા? જીવ વ્યાપતો જ નથી ને, પછી એમ છે. અને ખરેખર વ્યાપ્તિ અનુભવતો નથી. જેને ભેદજ્ઞાન થાય છે એ જીવ પોતાની વ્યાપ્તિ રાગમાં, એને વ્યાપ્તિ વ્યાપક ભાવે રાગનો અનુભવ થતો જ નથી. સીધી વાત છે. એટલા માટે તો પછી એ તો એક વ્યાપ્ય છે. એનું વ્યાપક તો કોઈક જોઈએ ને. તો કે જાપ ઉદગળ વ્યાપે છે. ચિંતાની વાત એ જ જોર માં છે. સત્કારક ની વાત પણ એ જ જોર માં છે. અને ચારે પર્યાય ભાવો પરદ્રવ્યમ પરભાવમ હેમ ઇતિ એ પણ એ જ જોરમાં છે. બધે અધ્યાત્મનું જ જોર છે. અને એવું જોર આવે પોતાને જેને સ્વરૂપ સ્વભાવ ઉપર જોર વર્તતું હોય એને એ જોર વશ, એ પ્રયોજન વશ એવા તીખા વચનો નીકળે તો એ વચનોને નમસ્કાર કરવો. શું કરવું? એ વચનોને નમસ્કાર કરવો. તમારા એ વચનોને પણ હું નમસ્કાર કરું. સ્વભાવના આશ્રય આટલા જોરથી તમે કરો છો અને આટલા જોરથી કરાવો છો, આમ કહીને બીજાને પ્રેરણા આપો છો, માટે તમારા વચનો પણ વંદનને યોગ્ય છે એમ લેવું. ઊંધું લેવું એ ગમે ત્યાંથી ઊંધું લઈએ, એને તો કોઈ રોકવાનું જ નથી. એની યોગ્યતા જેને એવી હોય તો ગમે ત્યાંથી આવું જોડાયા વિના કામ તો
થાય જ નહીં. હા, કામ કરવું હોય તો આવું જોર આવે જ આવે.
પર્યાયના એકત્વની નાગચૂડ છે, એમાંથી છૂટવું સહેલું. દર્શન મોહની નાગચૂડ છે, પર્યાયનું એકત્વ થઈ જાય છે. વ્યક્ત થતા જ એની સાથે હું પણ થાય છે. એમાંથી છૂટવા માટે અનંતો પુરુષાર્થ કરવો પડે. એનું દ્યોતક છે આ.
બરોબર,
એ પુરુષાર્થનું દ્યોતક છે વચન. આવું આવડું જોર આવશે. આવું જોર આવશે ત્યારે જીવ શીખશે. ત્યાં સુધી એમાં શું છે કે પર્યાય બહુ સારો પ્રશ્ન છે તમારો. પર્યાય બુદ્ધિ એવું છે કે પર્યાયમાં હું પણ એનું નામ પર્યાયનું એકત્વ છે, પણ પર્યાય દ્રવ્યમાં હું પણ કરે અને દ્રવ્ય પર્યાયનો ભેદ ન રહે તે પર્યાયનું એકત્વ નથી. ફરીથી કે જીવ પર્યાયમાં હું પણ કરે તે પર્યાયનું એકત્વ છે, પણ જે પર્યાય જીવની જે પર્યાય દ્રવ્યમાં હું પણ કરીને દ્રવ્ય પર્યાયનો ભેદ અનુભવમાં ન રહે તો એ કાંઈ પર્યાયનું એકત્વ નથી. એને પર્યાયનું એકત્વ ન કહેવાય, એમાં દ્રવ્યમાં એકત્વ થયું એમ કહેવાય. અને એકત્વ તો પર્યાય જ કરશે, તો સ્વદ્રવ્યમાં એકત્વ કરવા યોગ્ય છે. પર્યાય પરદ્રવ્ય હોવાથી એમાં એકત્વ કરવા યોગ્ય નથી, અને પર્યાયના વિષયભૂત રાગાદીને પરદ્રવ્યમાં પણ એકત્વ કરવા યોગ્ય. એકત્વ એટલે હું પણ કરવું, લ્યો સ્થિતિ વાતી છે. તો દ્રવ્યમાં હું પણ કરવું કરશે કોણ? તો પર્યાય કરશે. નિર્દોષ નથી તો નિર્દોષતા છે. પર્યાય પર્યાયમાં હું પણ કરે કે પર્યાય અન્ય રાગાદીમાં હું પણ કરે કે પરદ્રવ્યમાં હું પણ દયાદીમાં કરે એવું દોષ એવી રીતે કરશે.
645
મોલ નો સાર એક છે દ્રવ્યમાં હું પણ કરવું. પર્યાય માં હું પણ શૈલી બહુ કરી છે,
બહુ શૈલી
એ જ વાત ને કહેવામાં સેંકડો પ્રકારે શૈલી આવી છે. ચર્ચામાં અદભુત શૈલી આવી છે. ક્યાંક બીજી રીતે કોઈને કોઈ રીતે કોઈને કોઈ રીતે ભૂત છૂટી ક્યાંકથી છૂટી જાય, ભૂલ છૂટી જાય એટલે
ભૂત છોડવા માટે.
હવે એમાં શું છે કે શુદ્ધોપયોગ અને સ્વવિકલ્પ ઉપયોગ આ બે વચ્ચે જે અનુભવનો તફાવત છે એને અનુસરીને કેટલીક વાતો નીકળેલી છે. પહેલી વાત લઈએ શુદ્ધ ઉપયોગની, કે જે કોઈ જીવ શુદ્ધ ઉપયોગમાં આવે છે એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે છે એને દ્રવ્ય પર્યાયના ભેદ દેખાતા નથી. એને દ્રવ પર્યાયના ભેદ દેખાતા નથી. બીજો કે સ્વદ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્યમાં હું પણ એવા જોરથી અનુભવથી વર્તે છે કે જેને લઈને વિકલ્પ ઉત્પન્ન ન થયો અને એકાકાર પર્યાય થઈ ગયો. શું તો ત્યારે શું છે કે જીવ પોતાની પર્યાયનું વિસ્મરણ કરી ગયો છે. સ્વદ્રવ્યમાં એટલો સાવધાન થઈને લીન થયો છે જીવ કે પોતાના વર્તમાન અનુભવનું પણ વિસ્મરણ કરે છે. ત્યાં પર્યાય દ્રવ્યમાં લીન થાય છે, પણ પર્યાયમાં હું પણ કરીને માત્ર દ્રવ્યનો જ તેને સ્વીકાર છે. સ્વીકારની અપેક્ષા એ લઈએ તો જ્યાં દ્રવ્યનો જ સ્વીકાર છે હું પણ ત્યાં એ પર્યાયને વિસ્મૃત કરે છે, અથવા વિષય કરતો નથી. એ વખતે પોતે પર્યાયને વિષય નથી
કરતો,
દ્રવ્ય નહીં વિષય કરવાનું કામ પર્યાયનું છે, પણ પોતાને ભૂલીને જેને કોઈ જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય ને ત્યારે માણસ પોતાની જાતને ભૂલી જાય. એક માતા છે એની બાળકને બચાવવા માંગે છે, તો કોઈ વૈદ એમ કહે કે ભાઈ આનું ઝેર કોઈ ચૂસનાર હોય ને તો આ બચશે, નીચે નહીં બચે, તેની માવાય ચૂસી જાય. શું કરે પચાસ સાઠ વર્ષની એની માં હોય, પાંચ વર્ષનું બાળક હોય, એને કહું આને ઘેર થઈ ગયું છે, જો કોઈ ચૂસી લે માણસ ચૂસી લેશે એ મરી જશે, પણ આને જીવતો રાખવો તો બીજો ઉપાય નથી, શું થાય એની માં ચૂસી લે એટલે તો એનો અર્થ શું થાય છે કે પોતે મરીને આને જીવાડવા માગે છે, એનો અર્થ તો એ છે ને. ગાયનું વાછડું ગયો ને, ગાયને વાછડા ઉપર એટલો પ્રેમ છે કે સિંહ એને ખાવા આવે તો ગાય આડી ફરે, એને ખબર છે કે મને ખાઈ જશે, ભલે મને ખાઈ જાય એનું પેટ ભરશે તો આ બચી જશે, મારો શિકાર કરતા એનું પેટ ભરાઈ જશે તો પછી સિંહનું એવું છે કે એનું પેટ ભરાય પછી બીજાને ન મારે, તો એ શું કરશે આડી ફરશે, રહી નહીં કે ગાલી જ ન રહીએ, વાછડા નહીં ખાવા દે. આ વાત્સલ્યનો દ્રષ્ટાંત આવે છે, એનો અર્થ શું છે કે પોતાની જાતને ખોવા તૈયાર છે, એમ પર્યાયને સ્વદ્રવ્યનો મહિમા, નિજ પરમાત્માનો નિરંજન દેવનો મહિમા એટલો આવે છે કે પોતાની જાતને ખોઈ નાખે. એટલે એમ કીધું કે પર્યાય એમ થઈ ગઈ, એકવેક થઈ ગઈ, તદાકાર થઈ ગઈ, એકાકાર થઈ ગઈ, બધું પછી વપરાય છે, તથા પર્યાય પર્યાય પણ ત્યાં અનુભવ એવો હશે. હવે સ્વવિકલ્પ દશામાં શું છે કે સ્વવિકલ્પ દશાની અંદર પર્યાયમાં હું પણ દરેકમાં હું પણ સર્વથા છૂટતું નથી જ્ઞાનીને, જે હું પણ અનુભવમાં આવ્યું નિર્વિકલ્પ એ સ્વવિકલ્પ દશામાં છૂટતું નથી. તો સ્વવિકલ્પ દશામાં હું પણ પર્યાય દરેકમાં રહે તો પર્યાયમાં હું પણ રહીએ નીકળી જઈએ. અનુભવ પર્યાયનો બહુ સ્પષ્ટ છે, ત્યાં શું છે કે લક્ષ્યોપેક્ષા એ દ્રવ્યની મુખ્યતા છે અને પ્રવૃત્તિ અપેક્ષા એ પર્યાયની મુખ્યતા છે. ઉપયોગ ઉધર ઉધર ગમે ત્યાં બુદ્ધિપૂર્વક જાય છે. પછી જાય છે એની સ્થિતિ હું તો કે એની સ્થિતિ કે એ પરપણે જણાય છે, પરપણે એ જોવામાં આવે છે, પરપણે અનુભવાય છે, સ્વપણે નહીં, કેમ કે સ્વપણ અહીંયા છે. તો એ રીતે પર્યાય સાવ જુદી દેખાય છે, કેમ કે ત્યાં તો સૌ વિકલ્પ દશા છે ને, દ્રવ પર્યાય નો ત્યાં વિકલ્પ છે. લક્ષ્યમાં એટલી મુખ્યતા છે કે પર્યાય પર પણ
દેખાય છે, પર્યાય
પર્યાય છે, પણ એ આપણને જુઓ પર્યાયમાં કેવા બે ભાગ છે, હા, કે જે લક્ષ્ય છે અને શ્રદ્ધા છે અને એની સાથેના જે અનંત ગુણનું પરિણમન છે એ તો સ્વદ્રવ્યને માતલ એકત્વ રૂપે છે, સ્વદ્રવ્યની સાથે અભેદ છે, લપેટ છે ભાવથી, હો ભાવથી, પર્યાય તો પર્યાય જ રહેશે. તો ઈ અંશને મુખ્ય, ઈ અંશના મુખ્ય અનુભવથી એમ કહેવાય છે કે બાકીનો જે પર્યાયનો ભાગ તે પર છે, જુદો દેખાય છે, મારા પણ એમ દેખાતો નથી, એમાં વ્યાપક વ્યાપક પણ નથી થતું. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં એનું લક્ષ્ય બંધ ઉપર છે એમ કીધું છે. અહીંયા લક્ષ્ય બંધ વાપરો છે, જો હત્ર ધર્મ આપણે ત્રિકાળી આમ છે ને પર્યાય આમ છે ને બધું સમજાય છે, છતાં વાંધો ક્યાં પડે છે, લક્ષ નથી એના ઉપર આવતું, એટલે એના ઉપર લક્ષ નથી આવતું એ જ તકલીફ છે, બાકી બધું સમજાય છે. ગુરુદેવ નું આખું પ્રવચન સમજાય છે, દ્રવ દ્રષ્ટિ પ્રકાશ સમજાય છે, શ્રીમદ સમજાય છે, પણ લક્ષ નું લક્ષ ક્યારે થાય? તો હવે એક વાત કીધી મહત્વની કે આ જીવને જે લક્ષ્ય છોડવું જોઈએ અને જે લક્ષ થવું જોઈએ, પર લક્ષ ને સ્વલક્ષ બે વાત, એ પહેલું વહેલું ક્યારે એ તબક્કો ઉભો થાય તો કે સ્વરૂપ દ્રષ્ટિના કારણે. જ્યારે સ્વસન્મુખતામાં પોતાના સ્વભાવનો નિર્ણય થાય, ઓળખાણ થાય, પ્રતિભાત થાય, અસ્તિત્વ ગ્રહણ થાય, ત્યારે એને સ્વરૂપ લક્ષ્ય થાય. તો શ્રીમદજીએ કહ્યું કે લક્ષ્ય કવા થવાને તેહ નો કયા શાસ્ત્ર સુધાય, તમામ શાસ્ત્રોનો આશય શું છે, સ્વરૂપ લક્ષ્ય કરાવવું એ છે. લક્ષ્યનું તો બહુ જ મહત્વ છે, પરિણામ ના પ્રકાર માં લક્ષ નું મહત્વ બહુ મહત્વપૂર્ણ છે. મુખ્ય વાત લક્ષ ની છે, અને એ લક્ષ થવા માટે આ સ્વાધ્યાય ની પરંપરા છે. કોઈ પણ રીતે જીવ ને સ્વરૂપ લક્ષ થાય તો વાંધો નથી, અને જો લક્ષ ન થાય તો આ વાંચવું ન વાંચવું બધું ફરતું છે. લક્ષ ફરવું જોઈએ. લક્ષણો વિશે તો બહુ મહત્વ છે. એટલે ત્રિકાળી મેં એકત્વ હોને પર રાગ એસા ભિન્ન દેખતા હૈ કે જૈસે અન્ય ચીજ પ્રત્યક્ષ ભિન્ન દિખાઈ દેતી હૈ. રાગ ઇતના પ્રત્યક્ષ જુદા દેખતા હૈ. આ અધ્યાત્મ દશાનો પુરાવો એમને વર્તમાન દશામાં અન્ય જ્ઞાનથી અધ્યાત્મપણાને લઈને જે રાગની ભિન્નતા બહુ સારી રીતે વર્તતી હતી એનો આ પુરાવો છે. અન્ય જ્ઞાનનો આ પુરાવો છે. સો વિકલ્પ દશામાં લખી રહ્યા છે ત્યારે રાગ નો અંશ ચાલે છે, બીજો પદાર્થ ધીમે દેખાય એટલું ગુણ દેખાય છે. ભગવાન કી ભક્તિ કા સ્પષ્ટ વાત છે કે મને આમ થાય છે, મને આમ થાય. એમાંથી ઈ ટોન બતાવે છે કે પોતાના અનુભવની વાત કરે. બાકી કોઈ પણ જીવને ત્રિકાળીમાં એકત્વ થાય તો રાગ એટલો ભિન્ન દેખાય, એટલો ભિન્ન દેખાય કે પ્રત્યક્ષ જેમ બીજી ચીજ ભિન્ન દેખાય એવી રીતે ભિન્ન દેખાય એમ લેવું એમ કહે છે. એમાં બે વાત છે, ધંધો સિદ્ધાંત પણ છે અને પોતાના અનુભવ વગેરે આવો સિદ્ધાંત આ રીતે નિરૂપણ ન થાય એમ પણ વાત છે. એમાં શું છે, કોઈ પણ જ્ઞાની ભલે સિદ્ધાંતિક વાત જનરલ સિદ્ધાંત નહીં કરે પણ એમની નિરૂપણ શૈલીમાંથી એમને ઓળખી શકાય છે કે પોતાને અનુભવ હોય તો જ આવી વાત કરી શકે આ શૈલીથી, નહીંતર પોતાના અનુભવ વગેરે આ શૈલીથી આ વાત ન કરી શકાય એમ એમાંથી નીકળ્યા છે. એમના વચનો ઉપરથી એમને ઓળખાણ પણ થઈ શકે. ભગવાન કી ભક્તિ કા અર્થ ગુણાનુવાદ. ગુણ મહિમા છે ને, ભક્તિ એટલે ગુણોનો મહિમા છે. ભગવાનને 1008 ગુણ ફેંકતા છે, અરિયંત દેવને, તીર્થંકર દેવને અનંતા ગુણ ફેંકતા છે, પણ 1008 તો મુખ્ય છે. તેથી એને નામ લેવાય છે 1008 તો એમના સામાન્ય રીતે તીર્થંકર દેવનું એવી રીતે છે. 1008 શ્રી પાર્શ્વનાથ ભગવાન, 1008 શ્રી સુંદર ભગવાન, 1008 શ્રી મહાવીર ભગવાન, 1008 મુનિ. મુનિમાં 108 શ્રી ફલાણા હતા, 108 શ્રી ફલાણા મુનિ એ મુખ્ય એસા ગુણો પ્રખ્યાત છે. એ એમનો ગુણાનુવાદ છે. તો શાસ્ત્ર સ્વાધ્યાય મેં તો ઈસે ભી અધિક ભક્તિ હૈ એમ કહે છે. હું શું કહેવું છું, કોઈ રાગની ભક્તિનું મુખ્ય કરવા વાળાએ કોઈ વાત કરી છે. હા, પદ ગાય ને, પદ ગાય તો કે ભક્તિ ભક્તિ તો કરવી જ જોઈએ, ભગવાનની ભક્તિ તો કરવી જ જોઈએ. તો ભાઈ કંઈ પદ બોલે તો જ ભગવાનની ભક્તિ છે, અને શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો ભગવાનની ભક્તિ બાદ રહી જાય છે, નથી થતી એમ માનવા જેવું એમ કહે. કેમ કે ભક્તિનો અર્થ ગુણાનો વાત, ગુણનો મહિમા કરવો, ગુણ અપેક્ષાએ બહુમાન કરવું એનું નામ ભક્તિ છે. અથવા એમના ગુણો જોઈને જ્ઞાનમાં લઈને એમના પ્રત્યેનો અહોભાવ થાય જીવને, તે જીવને ભક્તિના પરિણામ થયા એમ કહી શકાય. પદ તો બોલે પણ અંદર ગુણ નો ગુણ તો સમજાય નહીં, પદ નો અર્થ કા ન સમજાય, કા એમના ગુણો ન સમજાય, અહોભાવ એ રીતે ન આવે તો એ કઈ ખરેખર ભક્તિ કરી નથી. આમ તો શું છે કે જ્યાં પદ ગાવાની પ્રધાનતા થઈ જાય છે ત્યાં પછી રાગ ઢાળ કંઠ અવાજ અને ગાવાનો ઢાળ ને એ બધાની મુખ્યતા અને વાઘ પછી તો પછી વાજિંત્રો પણ ભળે. પછી મૂળ વાત જે ભાવમાં જ્ઞાનમાં જે ગુણો આવીને જે બહુમાન એવો ભાવ થવો જોઈએ એ વસ્તુ છૂટી જાય છે અને માને કે ખૂબ ભક્તિ કરી કંઈ ખરેખર તો ભક્તિ ધ્યાન થઈ જ નથી, પોતાનો રાગ પોષો
થાય.
આ સાંભળવાનું કાં ગાવાનું કાં વાજિંત્રનું કાં પાણી કાં પાણી પોતે પોતાનો રાગ પોષો છે ખરેખર ભગવાનની ભક્તિ કરી. સ્વાધ્યાયમાં તો શું કે ચારે અનુયોગ આવે છે, જ્યારે સ્વાધ્યાય કરવા બેસીએ ત્યારે એમાં કર્ણાનુયોગના પુરાણને મહાપુરુષોની કોઈ વાત આવે અથવા બીજા આચાર્ય આમ કહે છે તો એ આચાર્યની ભક્તિ છે, જિનેન્દ્ર આમ કહે છે તો જિનેન્દ્રની ભક્તિ છે. તારે અનુયોગ આવવાના જ છે, શાસ્ત્ર સ્વાધ્યાયથી જ એવું છે. થોડો કર્ણાનુયોગની વાત આવી જશે, કોઈ કર્ણાનુયોગની વાત આવી જશે, કોઈ કથાનુયોગની વાત આવી જશે. એટલે એ તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો આત્માની ભક્તિ તો વિશેષ છે પણ અન્ય મહાપુરુષોની પણ ભક્તિ આવ્યા વગર જે શાસ્ત્રમાં તો તે શાસ્ત્રના રચયિતા હોય એનું બહુમાન તો આવ્યા વગર રહે જ નહીં. સમયસર વાંચવાને કુંકુંદાચાર્યનું બહુમાન ન થાય, ગુરુદેવના વચનામૃત વાંચવાને ગુરુદેવનો મહિમા ન આવે એવું કેમ કેવી રીતે બને? એનો મહિમા છે તારો તો એ ગ્રંથ હાથમાં લીધો છે, એ જ ભક્તિ થઈ ગઈ, એ જ ભક્તિ થઈ ગઈ, બહુમાન તો એ જ ભક્તિ થઈ ગઈ. અને આવે એવું આવું કે છે, એવું આવું કે છે ફરી બીજાનું, બીજા આચાર્યો પણ આમ કે છે, બીજા જ્ઞાનીઓ પણ આમ કે છે, એમ બીજાની ભક્તિ થતી જાય. અને આત્મગુણોની વાત આવે, આત્મહિતની વાત આવે એટલે આત્માની ભક્તિ થતી જાય. શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો ભક્તિ ઘણી આવે છે એમ કહ્યું, થોડી નથી આવતી પણ સ્વ પર બંનેની ઘણી ભક્તિ આવે સ્વાધ્યાયમાં. શાસ્ત્ર સ્વાધ્યાયમાં તો ઈશસે ઈશસે એટલે કોનાથી એનાથી વાત કરી છે, જ્યાં ભક્તિ ભગવાનની થાય છે એનાથી પણ શાસ્ત્ર સ્વાધ્યાયમાં ભક્તિના પરિણામ વધારે થાય છે એમ કહેવાય. ઓછા નથી થતા પણ વધારે થાય, ટીકા કરી લે ચાલો ભક્તિમાં ક્યાંક બેસતા નથી. ગુરુદેવનું પ્રવચન પૂરું થાય તો બપોરે ત્યાં ભક્તિ ચાલે છે આપણે, કોઈ વાર બેસતા કોઈ વાર ન બેસતા પણ બેસતા ઓછો, કોઈ વાર જ બેસતા પછી નીકળી જાય, પછી ત્યાં ચર્ચા ચાલે. ત્યાં પાછા કોઈ ભક્તિમાં ન જાય તો એની પછી સામાજિક ટીકા થાય, એ આ તો ભક્તિમાં આવતા નથી, પ્રવચનમાં આવે છે અને ભક્તિમાં ઘરે લઈ જાય છે. ગણતરી થાય ને અંદર અંદરની ગણતરી, ગણતરીમાં રહેવું હોય જેને મારી ગણતરી થશે ને મારે તો ગણતરીમાં રહેવું છે, એને અહીંયા ચર્ચામાં આવવું હોય તો પણ એને ખેંચાય ને ત્યાં જ આવવું પડે, ક્યાં જશું તો આપણી ગણતરી આમ થશે, ગણતરીની બી કે ભાઈ ચર્ચામાં ન આવે આવું બધું કાંઈક થયેલું. સાચી ભક્તિ સમજણ વગેરે આવે કેવી રીતે? ગણતરી તો સ્થૂળપણે વિચાર કરે ત્યારે તો આવી વાત ને સમજાય.
દેવ શ્રી મહારાજ સ્વામી ભગવાન નો જય પરમ કૃપાલ.